તારીખ 12/4/1993 શ્રી સમયસર ગાથા 90 અને 91 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સ્વયં પ્રવચન નંબર 101.
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કરતા પણ દર્શાવે છે. આત્મા ત્રણ પ્રકારે એટલે ત્રણ મુખ્ય ગુણોમાં જે વિભાવ વિકારપણે પરિણમે છે એનું નિરૂપણ કરવું છે કે અનાદિ સંસાર અવસ્થામાં આ જીવનો શ્રદ્ધા ગુણ પણ વિકૃત થઈને મિથ્યા દર્શન રૂપે પરિણમે છે, આ જીવનો જ્ઞાન ગુણ પણ વિકૃત થઈને અજ્ઞાન રૂપે પરિણમે છે, અને આ જીવનો ચારિત્ર ગુણ પણ વિપરીતપણે રાગ રૂપે પરિણમે છે. ત્રણ પ્રકાર એટલે ત્રણ ગુણો લેવા છે. અહીંયા આત્મા એક છે, એના વિકારના ત્રણ પ્રકાર લેવા છે. આમ તો વિકારના અનેક પ્રકાર છે પણ મુખ્ય ત્રણ ગુણની અપેક્ષાએ અહીંયા ત્રણ પ્રકારના પરિણામ વિકારને સમજાવવા છે. એ દેશુય ઉભોગ તિવિહો શુદ્ધો નિરંજનો ભાવો જમસો કરેદિ ભાવમ ઉભોગો તસ્સ શોકત્તા. આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન એક ભાવ છે તો પણ ત્રણ પ્રકારનો થયો થપો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો કરતા થાય છે. શૈલી એવી લીધી છે કે ઉપયોગ છે વાત લીધી છે મુખ્યપણે જ્ઞાનના પરિણમનથી વિભાવને અને સ્વભાવને બંનેને જ્ઞાનના પરિણમનથી સમજાવવાની આચાર્ય મહારાજની સમયસારમાં પદ્ધતિ છે કુંકુંડાચાર્ય દેવને. એટલે એમ કહ્યું કે ઉપયોગ જે ભાવ કરે એ પ્રમાણે આત્માનો ઉપયોગ આત્માનું સમગ્ર પરિણમન ઉપયોગમાં એકાકાર થઈને પરિણમતો હોવાથી આખો આત્મા આવી જાય છે સાવધાન થઈને પૂરેપૂરો સાવધાન થઈને. જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન એક ભાવ છે આત્માનું જે મૂળ સ્વરૂપ છે એને શુદ્ધ નહીંથી જોવામાં આવે તો તે શુદ્ધ છે. નિરંજન એટલે મલિનતા વિનાનું સ્વરૂપ છે અને એક ભાવ છે એમાં ત્રણ ભેદ નથી, ત્રણ પ્રકાર નથી કે અનેક પ્રકાર નથી, બે પ્રકાર પણ નથી. એકાકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા છે એમ મૂળ સ્વરૂપે હોવા છતાં પણ અનાદિથી પરિસ્થિતિ બગડેલી છે અવસ્થામાં. અનાદિથી ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો કરતા થાય છે. જે જે પ્રકારના વિકારી ભાવને પોતે કરે છે એમ નથી કે કર્મ કરે છે, શું પોતે કરે છે. અપરાધ પોતાનો છે, સ્વતંત્રપણે કરતા થઈને પોતે કરે છે એમ કહેવું છે. કોઈ કરાવે છે એમ કઈ છે નહીં, અને જે પોતે કરે છે માટે એ ભાવનો એ કરતા થઈને પરિણમે છે. અને એ કર્તાપણાનો અનુભવ પણ કરે છે કે મેં રાગ કર્યો, મેં ક્રોધ કર્યો, એવો અનુભવ પણ પોતે કરે છે. એની ટીકા એ પ્રમાણે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતી ભાવરૂપ પરિણામ વિકારો, તેમના નિમિત્તે એટલે તેમના કારણે કારણથી, જો કે પરમાર્થી પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવપણે એક પ્રકારનો છે, તો પણ અશુદ્ધ થતો, સ્વઅંજન થતો, અનેક ભાવપણાને પામતો થતો, ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો, કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કરતા થાય છે. ઉપયોગ પોતે જ કરતા થાય છે એમ કહે છે. શું અન્ય દ્રવ્યનો એમાં કાંઈ લેવો નહીં. સંયુક્તપણું જે મોહનું લીધું તે મોહને સાથે ઉપયોગ ભયો, ઉપયોગ સ્વતંત્ર થઈને પોતે સાવધાન થયો મોહમાં, એટલે એને ત્રણ પ્રકારના પરિણામ વિકારો થયા, એ મિથ્યા દર્શન અજ્ઞાન અને અવિરતી પ્રકારના થયા. શું કે છે કે એ પ્રમાણે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ, મોહ છે તે અન્ય વસ્તુભૂત છે. આત્માનો જે સ્વભાવ અને મોહ છે એ પ્રતિપક્ષમાં છે. મોહની કર્મની પ્રકૃતિ પણ છે અને જીવ એની સાથે જોડાય છે, ત્યારે આ ત્રણ ગુણની અંદર મોટી ગડબડ ઉભી થાય છે. અજ્ઞાન ને લઈને ક્યાં સુધી જાય, એ ત્રણ પ્રકારના પરિણામ વિકાર ને લઈને કે નિરોધ સુધી જાય છે. સ્વતંત્રપણે કે ઉપયોગ લીધો શબ્દ ત્યાં એટલા માટે કે આ ઉપયોગ કરે છે. પોતે જ સાવધાન પરમા થાય છે, મોહના ઉદયમાં જોડાઈને પોતે પરમા સાવધાન થાય છે અને પોતાના પરિણામનું અવલોકન કરીને વિચાર કરે તો સ્પષ્ટ લાગશે કે પોતે કેટલો સાવધાન છે. પોતાના આત્માને છોડીને અન્ય પદાર્થમાં કેટલો સાવધાન છે, શરીરમાં સંયોગોમાં કેટલો સાવધાન છે, તે ઘણી સાવધાની છે. દેહાત્મ બુદ્ધિથી દેહમાં ઘણી સાવધાની છે અને સંયોગમાં પણ જીવની ઘણી સાવધાની વર્તે છે. કેમ કે એને વ્યામો છે કે આ હું છું. શું મોહ છે એને? આ હું છું, આ મારું છે, હું એનો છું, એ બધામાં એક જ વાત છે કે બેની એક, બેને એકપણે ગણે છે, એકપણે અનુભવે છે. દર્શન મોહનું લક્ષણ શું? એ બાંધ્યું આપણે ચાલે છે મોક્ષ માર્ગ પ્રકાશક માં ત્રીજા અધિકારમાં એ વાત ચાલી કે જીવ સાવધાન છે એનાથી. એ જ એનું 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 મિથ્યાત્મ લક્ષણ જ આ છે. વિપરીતતાનું લક્ષણ જ આ છે કે એમાં એ સાવધાન છે, એની એને કાળજી છે, એની દરકાર છે, એની જાળવણી, એની સાચવણી, બધું એનું જ કરવું છે. અને પોતાને સાવ ભૂલી ગયો છે, એને પોતે છે જ નહીં. પોતે આત્મા રૂપે, જ્ઞાન દર્શન રૂપે છે જ નહીં, એવી રીતે વર્તે છે. પોતાની અસાવધાની અને પરની સાવધાની, સ્વરૂપની સાવધાનીમાં પરની અસાવધાની રહી શકે નહીં. પરની સાવધાની કરવા જાય તો સ્વરૂપની સાવધાની રહી શકે નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય. એ પ્રમાણે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ છે. મોહ ને તો આત્માનો ગણ્યો જ નથી. જુઓ, મોહ છે તે અન્ય વસ્તુભૂત મોહ છે. એની સાથે જોડાઈને સંયુક્તપણાને લીધે, એટલે એની સાથે પોતે જોડાઈને સાવધાન થઈને પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ પ્રકાર છે એ પોતા મહાત્મામાં ઉત્પન્ન થાય છે. મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ ભાવ, ત્રણેય મુખ્ય ગુણના વિપરીત પરિણામ છે. એવા પરિણામ વિકારો તેમના નિમિત્તે એ પરિણામ ને કારણે, નિમિત્તે એટલે કારણ છે, પોતે જ કારણ છે, અશુદ્ધ થાય છે. અંજન એટલે મેલ વાળો, ડાઘ વાળો થાય છે. અંજન એટલે ડાઘ. અને અનેક ભાવપણાને પામતો થકો, અનેક ભાવપણાને પામતો થકો એટલે વિધવિધ ભાવે પરિણમે છે. રાગ, દ્વેષ, મોહ, અનેક પ્રકારના જે પરિણામ વિકાર ચારિત્ર ગુણમાં છે એવા અનેક ભાવપણાને પામતો એ પામે છે. એટલે મૂળ સ્વરૂપ એવો નથી, એ હારે હારે કહેતા જાય છે. એક સાથે બે વાત બતાવે છે. જ્યારે સંસાર અવસ્થામાં જીવ પરિણામ વિકારે પરિણમે છે, મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ, ત્યારે પણ પરમાર્થ થી એ આત્મા શુદ્ધ છે. પરમાર્થ થી શુદ્ધ છે, નિરંજન છે, અનાદિ અનંત, અનાદિ નિધન એટલે અનાદિ અનંત વસ્તુના સર્વસ્વભૂત એવું જે ચૈતન્ય સ્વભાવ પણ, ચૈતન્ય માત્ર પણ એવા એક જ પ્રકારનો છે આત્મા. મૂળ સ્વભાવ એ તો સ્વભાવનો એક જ પ્રકારનો છે. એવો આત્મા હોવા છતાં પણ એને ભૂલો છે, માટે આ બધી ગડબડ એને ઉભી થાય છે. શૈલી એવી દીધી છે, એક સાથે બે વાત કરે છે. નહીતર ત્રણ પ્રકારના પરિણામ વિકાર થાય છે એ સિદ્ધ કરવા છે પરિણામની અંદર શું. અને એટલા માટે જીવની એવી પ્રકૃતિ હોવા છતાં એ જીવ ભાવ છે એ સિદ્ધ કર્યું. પણ સર્વસ્વપણે જુઓ તો એનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય માત્ર છે, નિરંજન છે, શુદ્ધ છે. અને એમ હોવા છતાં પણ આ ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો એટલે પોતાના સ્વરૂપને ભૂલતો થકો, કરતાપણાને પામતો એટલે કરતાપણું અનુભવતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે, જે જે વિકારને પોતા રૂપે અનુભવે છે, તે તે ભાવનો, તે તે વિકારી ભાવનો તે ઉપયોગ ત્યાં કરતા થાય છે. સાવધાન થઈને કરતા થાય છે. મિથ્યાત્વમાં પરની સાવધાની થયા વિના રીએ નહીં, થાય થાય ને થાય જ. આમાંથી ગુરુદેવે કારણ શોધ કરી આવી છે. કેમ કે વચ્ચે જે આચાર્ય મહારાજે નાખ્યું, જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે, એટલા શબ્દોમાંથી ગુરુદેવે આ 90મી ગાથામાં એ કારણ શુદ્ધ પર્યાયનો વિષય જે પદ્મ પ્રબંધારી દેવે નિયમસારની 15મી ગાથામાં સ્પષ્ટ નિરૂપણ કર્યો છે એ વિષયનો ગુરુદેવને અહીંયા પણ ભાવ ભાષ્યો છે. આટલા શબ્દોમાંથી એ ભાવ ભાષ્યો છે. ઉપયોગ તો ત્રણ પ્રકારે ઉપયોગ છે, એ શુદ્ધ નિર્મળ ભાવ રૂપે છે. આત્મા લેવો છે, પર્યાયમાં તો ત્રણ પ્રકારની મલિનતા લઈ લીધી. દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય પહેલા અશુદ્ધ થયા, ત્રણેય વિકારી થયા, એટલે પરિણામમાં તો શુદ્ધિ ન રહી. પણ આત્મા છે એ શુદ્ધ છે. ક્યારે શુદ્ધ છે? અત્યારે પણ, જ્યારે પરિણામ વિકાર છે ત્યારે પણ શુદ્ધ છે એમ કહેવું છે. જો આમ વિચાર કરીએ, ગુરુદેવને જે ભાવ ભાષ્યો છે એનાથી વિચાર કરીએ, તો આચાર્ય મહારાજે ભલે જીવ મિથ્યા દ્રષ્ટિ છે તો પણ એવો પાત્ર લીધો છે કે મિથ્યાત્વ અવસ્થામાં એને એનું વર્તમાન શુદ્ધ પણ જો દર્શાવવામાં આવે, શુદ્ધ અવસ્થિત પણ દર્શાવવામાં આવે, વર્તમાનમાં જે દ્રવ્ય શુદ્ધ છે એ શુદ્ધ દ્રવ્યનું અવસ્થિત પણ વર્તમાનમાં એને દર્શાવવામાં આવે, તો વર્તમાનમાં એનું આલંબન લઈ લે. બરોબર, દર્શાવવાનો હેતુ એ છે કે વર્તમાનમાં જ એનું એ આલંબન લઈ લે. અને જો આલંબન લઈ લે તો એ કારણ શુદ્ધ હોવાથી કાર્ય પણ શુદ્ધ થયા વિના રહે નહીં. એટલે એનું મિથ્યાત્વ ન રહે, એનું અજ્ઞાન ન રહે, અને એનું કર્તાપણું પણ રાગાદીનું ન રહે. પછી જે અલ્પ રાગ રહ્યું એની ગણતરી નથી, પણ જે રાગનું કર્તાપણું છે એ ન રહે. આમ છે. અત્યારે આ લેવાનું છે એવો સંકેત લીધો છે ગુરુદેવ. કારણ શુદ્ધ પર્યાય લેવાનું કારણ એ છે કે અત્યારે કારણ મોજુદ છે. જો કાર્ય વર્તમાનમાં થાય છે તો કારણ પણ એનું વર્તમાનમાં છે. અને આચાર્ય મહારાજ સ્થાપે છે કે શુદ્ધ છે કાર્ય છે એ, કારણ છે એ, શુદ્ધ છે એટલે તું શુદ્ધ છો અત્યારમાં. અત્યારે વર્તમાનમાં તું શુદ્ધ જ દ્રવ્ય છો. શું તારું શુદ્ધપણું જો વર્તમાન સંભાળવામાં આવે અને કાર્ય શુદ્ધ ન થાય એવું અહીંયા કારણથી કદાચિત કાર્ય થાય અને કારણથી કદાચિત કાર્ય ન થાય એવું આ કારણ નથી. આ કારણ તો કાર્યને શુદ્ધ કરે એવું જ કારણ છે એમ કે છે. ચોક્કસ સ્થળે જેટલું પરિણમન શુદ્ધ થાય અનંતાનુબંધી ન તો કસાય ટળે ટળે ને ટળે ત્યાં. અનંતાનુબંધી નો રાગ છે એ ટળી જાય છે. અનંતાનુબંધી નો કોઈ વિભાવ ન રહે, કોઈ પણ વિભાવ અનંતાનુબંધી નો ન રહે અને કોઈ પણ વિકાર દર્શન મોહનો એને ન રહે. ભાવની અંદર દર્શન મોહનો વિકાર ન રહે, અજ્ઞાન પણ ન રહે અને ચારિત્રમાં પણ અનંતાનુબંધી નો વિકાર ન રહે, એનો અભાવ જ થાય. એટલે એ વાત ત્યાંથી લીધી છે. અને એ એકદમ છેલ્લી હદે પાત્રતાની છેલ્લી હદે આવેલા જીવની વાત છે. શું કે શ્રી ગુરુ એને કહે છે કે જો તું શુદ્ધ છો અત્યારે જ તું શુદ્ધ છો એમ જો, અને પોતાના વર્તમાનને જે જુએ છે ત્યારે તો ત્રિકાળ શુદ્ધ છો ને બસ એને પોતાના અવલંબન લીધું માટે એને કારણ કહ્યું. કારણ કહેવાનું શું હેતુ છે અહીંયા? અવલંબન લીધું માટે, આધાર લીધો માટે કારણ કહ્યું. શું આધાર લેવાને હિસાબે એને કારણ એવું નામ આપ્યું? બાકી તો કાર્ય કારણ પણ કાંઈ પણ ત્રિકાળ એને લાગુ પડતું નથી, પણ અપેક્ષાએ કારણ પણ લાગુ પડ્યું છે. કારણ શુદ્ધ પરમાત્મા એને કહ્યો અને એની વર્તમાન ભેદ જોઈને એને કારણ શુદ્ધ પર્યાય કહી. કારણ કે કારણ શુદ્ધ પરમાત્મા અનાદિ અનંત ત્રિકાળ છે. શું? કેમ કે અનાદિ નિધન વસ્તુના સર્વ સ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે, એટલે ત્રણેય કાળ એક પ્રકારનો છે. પણ ભૂત અને ભવિષ્યકાળ જે વસ્તુનો છે એ અવલંબનને યોગ્ય નથી, એનું અવલંબન થઈ શકતું નથી. ફક્ત વર્તમાન એના વર્તમાનનું જ અવલંબન થાય છે અને તેથી એવા ભેદને લઈને એને પર્યાય એવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા ઉપયોગ શબ્દ વાપર્યો છે એટલે કોઈને પર્યાયનો ભાસ થાય છે, પણ અહીંયા એ રીતે પ્રગટ ઉપયોગની વાત લેવી નથી. કારણ શુદ્ધ પર્યાયમાં પ્રગટ ઉપયોગની વાત લેવી નથી. તેમાં અહીંયા જ્ઞાન સામાન્યની વાત છે એમ પણ નથી, કેમ કે અહીંયા અનાદિ નિધન લેવું છે. શું દ્રવ્યનું વર્તમાન હોવાપણું લેવું છે? શું દ્રવ્યનું વર્તમાન હોવાપણું કહો, વર્તવાપણું કહો, બે એક જ છે. વર્તવાપણું એટલે ઉત્પાદ વ્યય નહીં, પર્યાય એટલે પણ અહીંયા ઉત્પાદ વ્યય નહીં, અહીંયા માત્ર હોવાપણું એટલું લેવું છે. કેમ કે હયાતીનો આધાર લેવાય છે. શું બહારમાં પણ માણસને પોતાની સંપત્તિની હયાતીનો જ આધાર છે ને? બીજું શું છે? હું દેહાત્મ બુદ્ધિએ પણ હું શરીર છે એટલે હું જીવતો છું એનો જ આધાર છે ને, કે શરીર છે માટે હું જીવતો છું, આર્યો હું. તો આધાર તો વર્તમાનમાં જ લઈએ છે ને, વર્તમાન હોવાપણાનો આધાર લઈએ છે. કે એકલા પોતાના શુદ્ધ સ્વરૂપના હોવાપણાનો આધાર લીએ, એટલે એ વખતે એને દર્શન જ્ઞાન ચારિત્રમાં શુદ્ધિ થયા વિના દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થઈ જાય. કારણ હાજર છે, અવલંબન લે એટલી વાર છે, અને એ વર્તમાનમાં થાય છે. વર્તમાનમાં વસ્તુ પરિપૂર્ણ શુદ્ધ છે, આખે આખી વસ્તુ પરિપૂર્ણ શુદ્ધ છે, અનંત ગુણોનો ભંડાર ભરેલો જ છે એમ કે છે. શું એમાં કોઈ ખામી નથી, કોઈ ખોડ ખાપણ નથી. શું સર્વગુણ સંપન્ન છે ભગવાન, સર્વગુણ સંપન્ન છે. આમ છે, એ વિષય એવી હદેથી લેવાનો છે. કેવી હદેથી? ઉત્કૃષ્ટ પાત્રતાની હદેથી લેવાનો છે, કે જેથી એ વિષયને સ્પર્શતા પરિણમ આવે. એ વિષય કેવળ ધારણા કરવાનો નથી. શું કે આ ચાલો એ આપણે કારણ શુદ્ધ પર્યાયને સમજી તો લઈએ એમ નથી. યોગ્યતામાં આવીને કારણને સ્પર્શીને કાર્ય પ્રગટાવવા માટેનો એ વિષય છે, નહીતર એનું સાર્થક પણ નથી. જો એમ કરવામાં ન આવે તો એને કારણને કારણપણે જાણ્યું નથી. કારણ શુદ્ધ પર્યાયનો વિષય એવો છે કે જો પરિણમન કરવામાં ન આવે તો કારણને કારણપણે જાણ્યું નથી. જાણ્યું નથી એટલે સ્વીકાર્યું નથી. શું જાણ્યું નથી એટલે સ્વીકાર્યું નથી એને. કારણપણે ઉપાય શું નથી એટલે ખરેખર કારણપણે જાણ્યું જ નથી. એમ કહો તો એનો અર્થ શું થાય કે ખરેખર કારણપણે જાણ્યું નથી, કહેવા માત્ર થયું. એ તો કહેવા માત્ર થયું, એમ નહીં થયું.
સામાન્ય વર્તમાન નહીં લેવું તો ભાઈ કારણ કે સામાન્ય નથી.
લક્ષણ દ્વારા પહેલા લક્ષમાં આવવું જોઈએ. વસ્તુ જો લક્ષમાં હોય તો એનું અવલંબન લેવાય, કેમ કે આ તો ચરમસીમા થઈ ને. જ્યારે વર્તમાનમાં કારણને અવલંબે, એટલે કે કારણને કારણ બનાવે, એનો આધાર લે, અને એ જ વખતે કાર્ય શુદ્ધ થાય છે. એ જ પર્યાય જે અવલંબી, એ જ પર્યાય શુદ્ધ થઈ. તો એ પહેલા શું થયું? તો પૂર્વક્રમ એટલો છે કે એ જીવને વસ્તુ લક્ષમાં હોય છે, અને ઉત્કૃષ્ટ વસ્તુ લક્ષપૂર્વક ઉત્કૃષ્ટ પાત્રતામાં આવેલો હોય છે. નહીતર વળે નહીં ને. નહીતર જે વિપર્યાસ ઉભો છે, લક્ષમાં વસ્તુ નથી, આત્મ વસ્તુ નથી, તો લક્ષમાં પર વસ્તુ છે. લક્ષમાં આત્મા નથી તો લક્ષમાં રાગ છે, તો ત્યાં સુધી તો વળે નહીં. કેમ કે જેનું લક્ષ હોય એની મુખ્યતા રહી. વિજ્ઞાન એવું છે પરિણમનું કે જેનું લક્ષ હોય એની મુખ્યતા રહી. ભાવ ભાષણ પછી એ છેલ્લી ચરમસીમામાં આવેલા જીવની વાત છે, એમ છે. ત્યાં સુધી નહીં. તો વસ્તુ લક્ષ્મણનો પ્રશ્ન તો એમનો એ છે કે એ કેવી રીતે પકડે. જો જ્ઞાન સામાન્ય ન લ્યો તો એને કેવી રીતે સ્પર્શ પકડે એમ કહેવું છે. પ્રશ્ન એ છે. શું તો વસ્તુના લક્ષ્ય જ્ઞાન સામાન્યનો જે આવિર્ભાવ થાય એમાં તો સ્વસંવેદન થાય છે. શું પણ એ જ્ઞાન સામાન્ય અવલંબનનો વિષય નથી. શું એ વિધિની મર્યાદામાં એ સમાપ્ત થાય છે. અવલંબનનો વિષય નથી, એ પર્યાયંશ છે, પણ અવલંબનનો વિષય નથી. અવલંબનનો વિષય કારણ શુદ્ધ પર્યાય છે, પણ એ ઉત્પાદ વ્યવાળી નથી. અવલંબનનો જે વિષય છે એ કારણ શુદ્ધ પર્યાય છે, પણ એ પર્યાય તો ભેદ અપેક્ષા એ કહી છે, ત્રિકાળીના ભેદની અપેક્ષા એ કહી છે. એ કોઈ ઉત્પાદ વ્યવાળી પર્યાય નથી, એમ છે. એટલે આ વિષય જરા સૂક્ષ્મ હોવાથી જો એ યોગ્યતામાં આવીને ગ્રહણ ન થાય તો કઈક કલ્પના થાય, મન થી કઈક કલ્પના થાય, કેમ કે પ્રયોગ તો ચાલે નહી, અવલંબવાનો અંતરમાં વળીને અવલંબવાનો પ્રયોગ ન ચાલે, એટલે પ્રયોગની વાત પ્રયોગ પૂર્વક જે સમજાય એવો પ્રકાર ન બને ત્યારે શું કરે કે એની કલ્પના કરે છે, તો પછી આમ લેવું, તો પછી આમ લેવું, અહીંયા ઉપયોગ કીધો છે એટલે પર્યાય લેવું, પર્યાય લેવું એટલે જ્ઞાન સામાન્ય લેવું, પ્રશ્ન હમણાં આવ્યો છે આત્મજાગૃતિ માટે, ભાઈ આમાં આ લેવું કારણ શુદ્ધ પર્યાય અને જ્ઞાન સામાન્ય એક લેવું કે નહીં, અને એ જ્ઞાન સામાન્ય અને કારણ શુદ્ધ પર્યાય એક નથી, બે એક નથી, જ્ઞાન સામાન્ય તો વર્તમાન ઉપયોગ જે છે એનું સામાન્ય છે, અને આ ત્રિકાળી જે સામાન્ય સ્વરૂપ છે આત્માનો સ્વભાવ છે એનું વર્તમાન છે, એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે, કે જ્યાં ઉત્પાદ વ્યય નથી, ઉત્પાદ વ્યયની મર્યાદા પૂરી થયા પછી જે આત્માનું વસ્તુનું અંતરંગ છે આ એ અંતરંગની વાત છે, આ જે અભંગ છે અભેદ છે, તો એની કલ્પના ન કરવી, એમ એની કલ્પના થાય તો એમાં ગ્રહિત મિથ્યાત્નો દોષ નવો ઉત્પન્ન થઈ જાય, એટલે એ સમજવાનો એવી રીતે પ્રયત્ન ન કરવો, એ સાથે સાથે થોડી લાલ બત્તી મૂકવા જેવી છે, એટલે જો ઘડ ન બેસે તો પહેલા યોગ્યતા વિશેષ થવાનો પ્રયત્ન કરવો, પણ એને કલ્પનામાં લેવાનો પ્રયત્ન ન કરવો, યોગ્યતા વધારવી, અને યોગ્યતા વધારવામાં પ્રયોગમાં આગળ વધવો એમ છે, એટલે એની વિશેષ ચર્ચા કોઈ સામૂહિક રીતે વિશેષ ચર્ચાનો પ્રસંગ નથી, કેમ કે કલ્પના કરવાનો પણ પ્રસંગ સાથે સાથે સંભવ છે, ભાવાર્થ પહેલા કહ્યું હતું કે જે પરિણમે તે કરતા છે, શરૂઆતમાં કરતા કર્મધિકારમાં એ વાત કરી હતી કે જે પરિણમે તે કરતા છે અને સ્વતંત્ર પરિણમે સ્વતંત્રપણે પરિણમે છે માટે એ કરતા છે, અહીં અજ્ઞાન રૂપ થઈને ઉપયોગ પરિણમ્યો, અહીં અજ્ઞાન રૂપ થઈને ઉપયોગ પરિણમ્યો, તેથી જે ભાવ રૂપ તે પરિણમ્યો તે ભાવનો તે કરતા કયો છે, અને જેવા જેવા ભાવે પરિણમ્યો એને એને કરતા કહેવામાં આવ્યો છે, અને એ પણ અજ્ઞાનપણે પોતાનું કરતાપણો અનુભવ કરે છે કે મેં રાગ કર્યો એમ અનુભવ કરે છે, આને ઉપયોગને પર્યાય કીધી છે, એટલે આત્મા પરિણમ્યો એમ, પરિણમન સહિતનો આત્મા, અહીંયા ઉપયોગ એટલે પરિણમન સહિતનો આત્મા એકલી એમ, એવી રીતે લેવું, કેમ કે અહીંયા ઓલો ત્રિકાળીને જુદો નથી પાડતો અજ્ઞાનમાં, આખો આત્મા પોતે જ આખો જ એકાકાર થાય છે, એટલે અહીંયા દ્રવ જુદું એ તો સમજવા માટે જ્ઞાનીઓ કહે છે કે દ્રવ તો જુદું રહે છે, પણ એ પોતે કાંઈ જુદું નથી રાખતો, માટે પરિણમન સહિતનો આત્મા લેવો, શું અને જે ભાવરૂપ પરિણમે છે એમાં પૂરો સાવધાન થાય છે, આ રીતે ઉપયોગને કરતા જાણવો, જોકે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી આત્મા કરતા છે નહીં, જો અહીંયા ચોખ્ખું કર્યું દ્રવ્યાર્થિક નહીં શબ્દ વાપરીને, પંડિત જયચંદજીએ સાદી ભાષામાં વિષય ચોખ્ખો કરી નાખ્યો કે જોકે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી આત્મા કરતા છે નહીં, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી જોવો તો જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે એ આત્મા કરતા નથી, એ તો વિભાવને કરી પણ ન શકે એમ કહેશે, હવે હવે ગાથાઓ એ ઉપાડશે બાણુંથી, તો શું કે તો કરવા ધારે ને તો પણ સ્વભાવથી ન કરી શકાય વિભાવ, શું અને જો સ્વભાવથી વિભાવ કરી શકાય તો એનો સ્વભાવ થઈ જાય, પછી એને ટાળવાનો પ્રશ્ન મટાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જોકે શુદ્ધ તો પણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી, જુઓ અહીંયા હું પરિણમેલો આત્મા લેવો છે, ઉપયોગે પરિણમેલો આત્મા લેવો છે, ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અહીંયા દ્રવ્ય પર્યાયનો ભેદ અજ્ઞાનીને નથી ને, ભેદ હોવા છતાં અજ્ઞાનીના અનુભવમાં એ વાત નથી. એટલે અહિયાં તો ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહી આત્માને પણ કરતા કહેવામાં આવે છે. તો આત્મા રાગ કરે છે, આત્મા અજ્ઞાન કરે છે, આત્મા મિથ્યા ભાવે પરિણ મિથ્યા દર્શન રૂપે પરિણમે છે એમ અશુદ્ધ દ્રવ્યાર્થિક ને કહેવું તે કથન નિર્દોષ છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નથી, આત્મા એમ કરે છે એમ કહેવાય. શું પ્રમાણ નો આત્મા આવી જાય છે ત્યાં, અને એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય પણ જેને સ્પષ્ટ ન સમજે લઈ લેવા. અને જ્યાં સુધી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો વિષય કે અશુદ્ધ નિશ્ચય નહીં નો વિષય બરાબર ન સમજાય ત્યાં સુધી જીવને શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય બરાબર સમજાય એવું બની શકે નહીં. કેમ કે અશુદ્ધ નહીં નો વિષય છે એ સ્થૂળ છે, અને શુદ્ધ નહીં નો વિષય છે એ સૂક્ષ્મ છે. તો જેને સ્થૂળ વિષય ની ઘડ ન બેસે એને સૂક્ષ્મ વિષય ની ઘડ બેસી શકે નહીં એમ છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક ને આત્માને પણ કરતા કહેવામાં આવે છે, અને એ આત્મા પોતે શુદ્ધ સ્વભાવથી કરતા નહીં થઈ શકતો હોવાથી અજ્ઞાની નો આત્મા પણ શુદ્ધ સ્વભાવે તો રાગાદી નો કરતા નહીં થઈ શકતો હોવા છતાં પણ પોતે રાગ નો કરતા છે એવો જ અનુભવ કરે છે, અને એટલે એ અનુભવ ને મિથ્યા અનુભવ કહેવામાં આવ્યો છે. જ્ઞાની એને મિથ્યા અનુભવ કહ્યો છે, પણ એ તો સાચું જ માને છે, એ કઈ મિથ્યા માનતો નથી. એને તો રાગ અને ઉદય જ સર્વસ્વ છે, એનાથી બહાર નીકળી શકતો નથી એમ છે. અસ્તિત્વ કઈ મટી થોડું જાય, અને જે વસ્તુ અનાદિ અનંત અસ્તિત્વ ધરાવે છે એ અસ્તિત્વ મટી થોડું જાય કઈ. પોતે કલ્પના કરે કે હું નથી એટલે હું મટી જાવી કઈ. વસ્તુ તો વસ્તુ રહેવાની છે, જેમ કોઈ કાચ ને હીરો માને એટલે કઈ હીરો થઈ જાય. એક વસ્તુમાં બીજી વસ્તુની કલ્પના કરે કે વસ્તુ હોવા છતાં એનો અભાવની કલ્પના કરે એટલે વસ્તુ કઈ મટી જાય. બિલાડી આવે ને ઉંદર આંખ મીચી જાય એટલે કઈ બિલાડી નથી એમ થઈ જાય એવું છે. હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પૂતગળ દ્રવ્ય પણ પોતાની મેળ જ કર્મપણે પરિણમે છે. હવે અહીંથી લીધું, ઉપાદાનથી લીધું, કે આત્મા જયારે સ્વતંત્રપણે મિથ્યા દર્શન રૂપે પરિણમે, અજ્ઞાનપણે પરિણમે કે રાગાદી વિકારપણે પરિણમે ત્યારે કર્મ છે ને એ સ્વતંત્રપણે દ્રવ્ય પોતાની મેળે જ, સ્વતંત્રપણે એટલે પોતાની મેળે જ સ્વયમેવ જીવના પરિણામના કારણથી ન લેવું એમ કે છે. શું એ પોતાની મેળે પરિણમે, જીવ પોતાની મેળે પરિણમે વિકારપણે, અને કર્મ પૂતગળ પોતાની મેળે પરિણમે અનેક પ્રકારની જ્ઞાનાવરણ આદિ સાત કે આઠ પ્રકૃતિ રૂપે એ પોતાની મેળે જ પરિણમે છે એમ કહે છે. મથાળું અમૃતચંદ્રાચાર્ય પણ બાંધ્યું છે. અથ આત્મનઃ ત્રિવિધ પરિણામ વિકાર કર્તૃત્વે સતિ પૂતગળ દ્રવ્યમ સ્વતઃ એવ. શું? પૂતગળ દ્રવ્યમ સ્વતઃ એવ કર્મત્વેન પરિણમતિ ઇતિ આહ. એ કર્મપણે પરિણમે છે સ્વયમેવ એમ હવે કહેવામાં આવે છે. શું કહ્યું કે જમ કુણદી ભાવમ આદા કત્તાસો હોદી તસ્સ ભાવસ કમત્ત પરિણમદે તમ્મી સ્વયં પોગલમ દવમ.
એ ભાવ જીવ કરે
કરતા
गाथा आत्मा जे भाव ने करे छे ते भाव नो ते करता थाय छे जे भाव रूपी कार्य करे विकारी हो के अविकारी हो એ ભાવ નો એ દ્રવ્ય ને કરતા ગણવામાં આવે છે આત્માને કરતા ગણવામાં આવે છે તે કરતા થતા અને જ્યારે મિથ્યા દર્શન અજ્ઞાન ને અવિરત ભાવે સંસારમાં પરિણમે છે ત્યારે પુદ્ગળ દ્રવ્ય પણ પોતાની મેળે કર્મપણે પરિણમે છે પુદ્ગળ દ્રવ્યમાં પણ એવી યોગ્યતા છે એ એનો ધર્મ છે સ્વયં પરિણમવાનો એનો ધર્મ છે શું એ કઈ જીવનું કારણ ન લેવું એમ કે છે કેમ કે અહીંયા તો કર્તા કર્મ અધિકાર છે એટલે જીવના પરિણામ પુદ્ગળ કરે કે ન કરે કે ન કરે અજીવના પરિણામ જીવ કરે કે ન કરે કે ન કરે એટલા માટે સ્ફટિક નું દ્રષ્ટાંત આપ્યું નિવ્યાસીમાં કે સ્ફટિક ના પરિણામ પેલું કપડું કરે કે ન કરે કે ન કરે જો સ્ફટિક ના પરિણામ કપડું કરે તો ત્યાં કાળો પથ્થર મૂક્યો હોય કસોટી નો તો પણ એને પણ લાલ બનાવી નાખે માટે સ્ફટિકમાં લાલપણાનો વિકાર થયો તે સ્ફટિક નો લેવો અને જીવ કપડામાં લાલપણાનો જે રંગ છે એ કપડાનો લેવો મિથ્યાત્મિક કર્મ પ્રકૃતિ પુદ્ગળ ની લેવી અને જીવ ભાવ છે તે જીવ નો લેવો એટલે તો કોઈ ઉપયોગ પરિણમે છે બીજા કોઈ ભૂલ ન કરે એટલે એમ કે છે કે ઉપયોગ જ પરિણમે છે કેમ કે સ્ફટિક નો દ્રષ્ટાંત લીધો છે સ્ફટિક ના દ્રષ્ટાંત એની નિર્મળતામાં જેમ જાય પડે છે એમ અહીંયા ઉપયોગમાં પ્રતિબિંબ પડે છે કર્મ પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે આ પોતાને ભૂલો છે પોતાની સ્વચ્છતાને સ્વરૂપને ભૂલો છે એટલે હું લાલ થયો હું ક્રોધવાળો થયો એમ એને સાવધાની આવી જાય છે પોતાને ભૂલીને સાવધાની આવે છે એટલે એ સાવધાનીમાં દર્શનમાં થાય ત્યારે અજ્ઞાન અનિવાર્યપણે થાય ત્યારે રાગાદી અનિવાર્યપણે થાય ને થાય જ એ ત્રણેય મુખ્ય ગુણમાં પરિણામ વિકાર થયા વિના રે નહીં ચોથો મુખ્ય ગુણ સુખનો લઈએ ચારિત્રમાં જો કે સુખ આવી જાય છે કેમ કે રાગ થાય ત્યારે અશાંતિ થયા વિના રે નહીં એને અશાંતિ એટલે દુઃખ થાય ને થાય જ પાંચમો મુખ્ય ગુણ લઈએ તો પુરુષાર્થ નો છે તો એ જીવનો ઉલટો વિપરીત પુરુષાર્થ છે એનો ઉત્સાહ પરદ્રવ્ય પ્રત્યે વર્તે છે અને એનો ઉત્સાહ સ્વદ્રવ્ય પ્રત્યે વર્તતો નથી આ પાંચે મુખ્ય ગુણોને સમજવું હોય તો એક મિથ્યા દર્શન થાય ત્યારે બધી અશુદ્ધિ થાય આખો આત્મા અશુદ્ધ થાય એક સમ્યક દર્શન થાય ત્યારે સર્વગુણાંશ શુદ્ધ થાય એવો નિમિત્ત નિમિત્તિક સંબંધ છે એનું કારણ છે કે આ તો જૈન દર્શન છે ઉપાદાન અને નિમિત્ત બંનેની વાત સાથે સાથે લેતા જાય છે કેમ કે જગતની અંદર એવા નિમિત્ત નિમિત્તિક સંબંધો છે કે જે અસત્યનો આગ્રહ કરાવે છે શું કરે છે અસત્યનો આગ્રહ કરાવે છે કે નહી જો બે દ્રવ્યની ભિન્નતા દ્રવ્યાનુયોગના સિદ્ધાંત પ્રમાણે સ્વીકારવામાં ન આવે તો કોઈ રીતે આત્મશુદ્ધિનો અવસર નથી અને આ બે દ્રવ્યની સર્વાંગ ભિન્નતા જૈન દર્શન સિવાય ક્યાંય છે નહીં ક્યાંય જૈન દર્શન સિવાય નથી બધી ગડબડ છે શું અને જીવને અનાદિથી એ અજ્ઞાન અને મિથ્યાત્વનો રોગ ઘર ઘાલીને બેઠો છે ક્રોનિક ડિઝીઝ છે બીજો ક્રોનિક ડિઝીઝ તો 5-25 વર્ષે ક્રોનિક થાય આ અનાદિનો ક્રોનિક છે એટલે જળ દ્રવ્યથી હું ભિન્ન છું એ વાત બેસે નહીં કેમ કે બેસે નહીં એનું કારણ એ છે કે ધર્મના ક્ષેત્રમાં આવીને ધાર્મિક ક્રિયા પણ દયાદિથી કરે છે સંયમાદી દયાદિથી પાળે છે પૂજા કરે છે દયાદિથી શું બેદ્રવની ભિન્નતા એને કઠણ પડે એવી વાત છે ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ કઠણ પડે એવી વાત છે થોડી પોતાની કરતા બુદ્ધિ પોષવાથી હા ઈશ્વરને બનાવી દે પોતે ઈશ્વર છે કે નહીં એટલે ઈશ્વરને એમ જ થાપે પછી કઈ કહેવાનું રહેતું નથી. આપણા ઈશ્વર જયારે કરતા છે પછી આપણે તો ન કરીએ એ પ્રશ્ન ક્યાં રહે છે? ઈશ્વર શુદ્ધ સ્વરૂપ છે કે અશુદ્ધ સ્વરૂપ છે એ પૂછો તો ઉભા રહી જવું પડે. ઈશ્વર પૂર્ણ સ્વરૂપ છે કે અપૂર્ણ સ્વરૂપ છે તો ઉભા રહી જવું પડે. કેમ કે ઈશ્વરની અપૂર્ણતા, ઈશ્વર કહેવા અને અપૂર્ણતા, અપૂર્ણ સ્વીકારવા, એ બે વાતને તો મેળ મળે એવું નથી. અને વેદાંતમાં તો પૂર્ણતાનો બહુ જ મહિમા છે. પૂર્ણમિદમ પૂર્ણમાદાય, વેદાંતનું બહુ મોટું સૂત્ર છે આ. હા, પૂર્ણ છે ઇદમ પૂર્ણમ, આ પ્રત્યક્ષ પૂર્ણ છે. અને એ પૂર્ણતાને જ આપે છે, પૂર્ણતાને જ પ્રસિદ્ધ કરે છે, પૂર્ણતાને લઈને જ રહે છે હંમેશા. એવું છે, શું કહ્યું અહીંયા કે આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે, અને તે કરતા થતા ઉદ્ગળ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમી જાય છે. એવી જ કોઈ પરમાણુની અંદર સ્વતઃ યોગ્યતા, સ્વયંની યોગ્યતા કારણ વર્ગણાની રહેલી છે. અચ્છા, બધાને જેટલા એ કાળે પરિણમવા યોગ્ય હોય તેટલા, કારણ વર્ગણામાં તો અનંત અનંત પરમાણુઓ છે, એમાંથી જેટલી સંખ્યામાં જેટલા જથ્થામાં પરિણમવા યોગ્ય હોય એટલા પરિણમે એ વખતે. એમાં પણ જેટલો જથ્થો જ્ઞાનાવરણીનો, જેટલો દર્શનાવરણીનો, જેટલો અંતરાયનો, જેટલો મોહનીનો, જેટલાનો વેદનીનો, એ બધા એમની વહેંચણી એની મેળે થાય. જેમ એક રોટલીના બટકામાંથી લોહી પણ થાય ને હાડકું પણ થાય એવી રીતે. શું ટીકા? આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. આત્મા પોતે જ તે પ્રકારે એટલે તે રૂપે પરિણમવાથી આખે આખો એ રૂપે પોતાનો એ અનુભવમાં લઈ લે છે. પરિણમવાથી જે ભાવને ખરેખર તે કરે છે, જુઓ જે અહીંયા ખરેખર એ ભાવને કરે છે એમ લીધું. અંદર ને અંદરથી લ્યો તો એ ભેદોપચાર જાય છે, વ્યવહારમાં જાય છે. પરિણામનું પરિણમવું એ વ્યવહારના વિષયમાં જાય છે. પણ અહીંયા એમ કે છે કે ખરેખર કરે છે. શું? અશુદ્ધ નિશ્ચય લેવો છે ને, અશુદ્ધ નિશ્ચય લેવો છે, અશુદ્ધ દ્રવ્યાર્થિક લેવો છે. શું? એટલે જે ભાવને તે ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે, તેને એ કરતા થઈને સ્વતંત્રપણે કરે છે. એમ કરતો એને કોઈ રોકી શકે નહીં. બીજો જીવ પણ ન રોકી શકે, બીજો ઈશ્વર પણ ન રોકી શકે, ભગવાન પણ એને ન રોકી શકે. તો બીજા કોઈને રોકવાનો પ્રશ્ન, અજીવનને તો રોકવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ તો કાંઈ જાણતા નથી કે કોને રોકવાનું કોને ન રોકવા. એટલે આમ શું છે કે જ્ઞાનીની દ્રષ્ટિએ તો પરિણામમાં જ વિકાર થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિએ કાંઈ ત્રિકાળી દ્રવ્યમાં વિકાર થતો નથી. કેમ કે જ્ઞાનીને ત્રિકાળીની દ્રષ્ટિ છે. પણ જે જીવને ત્રિકાળીની દ્રષ્ટિ જ નથી, એ તો ખરેખર પોતે આખે આખો આત્મા જ વિકારી થયો એવો અનુભવ કરે છે. માટે એ કરતા થયો એમ કરતા ગણવામાં એને આવે છે. જો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા લઈએ તો એ ત્રિકાળી દ્રવ્યથી તો વિકાર કરી શકતો જ નથી. અને એ હવેની ગાથામાં સમજાવશે, 92 એ ગાથા ઉપાડશે, 92, 93, 94, 95 ગાથા સુધી એ વાત લેશે. શું? પણ એ જ્ઞાનીની દ્રષ્ટિએ છે. અજ્ઞાનપણે તો એ પેલા કરતા પણ સ્થાપી અને સ્વભાવથી અકર્તા પણ સ્થાપશે. હવે પેલા અજ્ઞાનીનું કરતા પણ સ્થાપી અને પછી સ્વભાવથી અકર્તા પણ સ્થાપશે. એટલે આત્મસિદ્ધિનો વિષય લીધો અહીં સુધી આચાર્ય મહારાજે, કે જીવ જે કરે એનું ફળ એ ભોગવે. જીવ કર્મ નો કરતા છે અને કર્મ ફળ નો ભોગતા છે. હા, આત્મા કરતા છે એ પદ ચાલે છે અત્યારે. આત્મા કરતા છે એ પદ ચાલે છે. અને જે અકર્તાપણું છે એ મોક્ષ માર્ગમાં જશે. છઠ્ઠા પદ માં જશે, છઠ્ઠું પદ આવે તો એ પાંચમું પદ પામે એટલે મોક્ષ પામે એમ. એમણે તો બહુ વ્યવસ્થિત સંકલન ના કરી છે, એ પદને જુદું લીધું. એટલે તેમણે કહ્યું કે ષડદર્શનના સારભૂત હું અને સર્વશાસ્ત્રના સારભૂત હું આત્મસિદ્ધિ લખું છું. 56 નો પત્ર લીધો છે ને, એમાં એમણે બહુ સારા વિશેષણ વાપર્યા છે પોતાની કૃતિના, એ વિશેષણ વાપર્યા છે. લલ્લુજીને પત્ર લખ્યો છે, એ પત્ર લલ્લુજી ઉપર લખાણો છે. ષડપદનો જે પત્ર છે ને એ લલ્લુજી ઉપર લખાણો છે. ચારસો ને 37 નંબરનો પત્ર છે. ધૂમ શૈલી કેવી છે, ધૂમ સ્વભાગભાઈ ઉપરનો પત્ર છે. એમાં 6 પદની વાત નાખે છે. પછી સ્વભાગભાઈ ઉપરના પત્રમાં પણ 6 પદની વાત નાખે છે. આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવો મનુષ્ય પ્રાણી. મનુષ્ય પ્રાણીની વ્યાખ્યા કેવી કરી છે, જગતમાં પ્રાણીઓ તો ઘણા છે પણ મનુષ્ય પ્રાણી છે એને વિચાર શક્તિ પણ વિશેષ છે અને પોતાને આ વિચારોને ભાવોને વ્યક્ત કરવાની ભાષાનો પણ એને યોગ છે. તિર્યંચોને પોતાના ભાવ વ્યક્ત કરવા માટે એની પાસે વાણી નથી, આની પાસે અક્ષરાત્મક વાણી છે. એવા મનુષ્ય પ્રાણીને કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. એવા જે મનુષ્યો છે એ પોતાનું આત્મકલ્યાણ કરવા માટે એની સ્થિતિ વધારે સારી છે. તથાપિ પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ પ્રાપ્ત થયું નથી, કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી એને જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે અથવા એ આરાધી રહ્યો છે ને સેવી રહ્યો છે. અનાદિ એવા લોકને વિશે જીવની તો અનંત કોટી સંખ્યા છે, અનંત ના કહેતા અનંત કોટી સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ તે જીવોને વિશે વર્ત્યા કરે છે. તેઓ અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેને આરાધ્યું છે કે જેને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે એવા જીવ તો અત્યંત થોડા થયા છે. ભૂતકાળમાં પણ બહુ થોડા થયા છે, વર્તમાનમાં પણ બહુ થોડા તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ, એટલે બહુ થોડા જીવોની સ્થિતિ સંભવિત છે તેમ જ છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણ કાળને વિશે અત્યંત દુર્લભ છે. એવો જે શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીનો ઉપદેશ, આ હું કહું છું એમને નાખ્યું ભગવાન ઉપર, એવો જે શ્રી તીર્થંકર તીર્થંકર દેવ આદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે અથવા પરમ સત્ય છે. કેમ કે ત્રણ કાળ ત્રણ લોકને જાણીને એમણે આ વાત કરી છે, ભૂત ભવિષ્યને વર્તમાનને. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ છે તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે એમ જ છે અને તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય બે પ્રકાર છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એક છે. બેની એક વાત કરીએ તો એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા કોઈ દિવસ આવી નથી. મુમુક્ષુ નામ અનંતવાર ધરાવ્યું છે પણ શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરવાની દાનત એની કદી થઈ નથી. એટલે ખરેખર એને એક વાત કરીએ તો એ એક વાત એવી છે કે ખરી મુમુક્ષુતા એને આવી નથી અને તેથી એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી, કાંઈ પરિણમ્યું જ નથી, એક અંશે પરિણમ્યો નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જોગે સમર્થંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. અને સમર્થંતરાય એટલે શું છે કે એને સંસારની મહત્વ કાર્યોની મહત્તા એટલી લાગી છે એટલો એને સત્પુરુષ પ્રત્યે મોહ થયો, જેટલો એને સંસારનો મોહ થયો છે એટલો સત્પુરુષ પ્રત્યે મોહ થયો નથી. અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસના. જો તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસના એ જન્મ પામ્યું એવું નિજ ઈચ્છાપણું પોતાને સ્વચ્છંદે ચાલ્યો છે. અને અસત દર્શન ને વિશે સદર્શન રૂપ ભ્રાંતિ છે. શું અસત દર્શન ને વિશે સદર્શન રૂપ ભ્રાંતિ છે. એને ધર્મ ખોટો પકડ્યો છે, સાચો ધર્મ પકડ્યો નથી. સનાતન જે એક આત્માના કલ્યાણનો માર્ગ છે એ માર્ગ એને પકડ્યો નથી. એટલે જુદા જુદા જે છે આત્મા નામનો કોઈ પદાર્થ નથી એમ કરીને જુદા જુદા અભિપ્રાય કોઈ એ નાસ્તિક માગ્યો. કોઈ એવો અભિપ્રાય ધરાવે છે કે આમ ફલા આત્માના આત્મા સંયોગિક પદાર્થ છે એમ કોઈ બીજો સ્વીકારે છે એમ કરીને ભિન્ન ભિન્ન અભિપ્રાયમાં આ જીવ ભ્રાંતિમાં પડ્યો છે. એ બધાની ભ્રાંતિ એમણે એક આત્મસિદ્ધિમાં લઈ લીધી છે. વિશેષ લઈશું નવ થઈ ગયા.
જય પરમ કૃપાળુ શ્રી કામ.